તારીખ 5/10/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 466 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 238
અમારો ઉદય એવો છે પોતાની વાત કરીને કે અમે કોઈને ઉપદેશ આદેશ આપતા નથી એના અનુસંધાનમાં આગળ કહે છે કે અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશ વાત કરતા માણી પાછી ખેંચાઈ જાય છે સહેજ કેમ કે પોતાને ભાન છે કે અમે ઉપદેશક નથી સાધારણ પ્રશ્ન પૂછે તો તેમાં વાણી પ્રકાશ કરે છે કોઈ પ્રશ્ન કરે તો એનો ઉત્તર બરાબર આપીએ છીએ એનો અર્થ એ થાય છે કે કોઈ જિજ્ઞાસુ છે કોઈ ભાવનાવાળા છે એના પ્રત્યે એમની વાણી પ્રકાશે છે સહેજે સહેજે પણ ઉપદેશ કરવા માટે છાઈને પોતે પ્રવૃત્તિ કરતા નથી સામે ચાલીને કોઈ પ્રવૃત્તિ કરતા નથી અને ઉપદેશ વાતમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે કોઈને આદેશ અને ઉપદેશ આપવામાં તો સહેજે વાણી કામ કરતી નથી તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તેવો ઉદય નથી સહેજે આત્માના પરિણામ એ પ્રકારે થતા હોવાથી એમ પણ લાગે છે કે હજી આ પ્રકારનો ઉપદેશકનો ઉદય નથી એ પ્રકારોમાં અમારો ઉદય વર્તતો નથી માટે કોઈ કૃત્રિમતાથી કોઈ એ કરવાનો પ્રયત્ન પણ નથી તો એને હા છે તો ઉદય જ એનો પણ એમાં ઉપદેશક થઈને ઉપદેશ નહીં આપવો જોઈએ આત્મજ્ઞાન થયા પહેલા એવો ઉદય હોય એ ઘણા સાંભળે ને પોતે બોલે એવો ઉદય હોય તો એ સત્સંગ પ્રસંગ જાણીને પોતા માટે પણ એ સત્સંગનો પ્રદેશ જાણીને પ્રસંગ જાણીને બહુ ભાગ પોતાના આત્માને સંબોધન કરતા હોય એ પ્રકારે અભિપ્રાયને વૃત્તિ રાખીને શિક્ષાબોધ વિચારવો નાની પુરુષોનો અને એ સીધો કોઈ એવી રીતે જે પ્રવચન કરે છે ગ્રંથ રાખ્યા વગર વચનામૃત રાખ્યા વગર કોઈ શાસ્ત્ર રાખ્યા વગર એ પદ્ધતિ તો બરાબર નથી કેમ કે એમાં તો ઉપદેશક થઈ જશે પણ કોઈ જ્ઞાની પુરુષના આચાર્યના મુનિરાજના કોઈના વચનો સામે રાખીને એના ઉપર પોતે પોતાનો સ્વાધ્યાય કરે અને એ સ્વાધ્યાય મોટેથી કરે એટલે બીજા પણ સાંભળે પોતાના આત્મભાવો પણ આવિર્ભાવ થાય અને બીજાને પણ એનું નિમિત્ત બને આત્મભાવ પ્રગટ થવાનો બીજું એમાં પણ જે સત્પુરુષના જેના વચનામૃત સામે રાખ્યા હોય એના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરે પોતે સ્વાધ્યાય કાળે એમના હાર્દ સુધી અને મર્મ સુધી પહોંચવાનો પ્રયાસ કરે સ્વાધ્યાય કાળે અને એ જેમ જેમ એનું ઊંડાણ સમજાતું જાય એનો મર્મ સમજાતો જાય પોતાને તેમ તેમ એને અંદરથી જેના વચનામૃતનો સ્વાધ્યાય ચાલતો હોય તેના પ્રત્યે વિશેષ વિશેષ ભક્તિભાવ આવ્યા કરે બહુમાનના ભાવ આવ્યા કરે ઉપકાર બુદ્ધિ થયા કરે એ પ્રકારથી સહેજે તે સત્પુરુષના ગુણગ્રામ આદિ થયા કરે અને એવું થાય તો એ સ્વાધ્યાય કરનાર ના પોતાને અને એના નિમિત્તે બીજાને સ્વાધ્યાયમાં આવનારને સંગ કરનારને બંનેને દર્શન મળવાનો અનુભવ બહુ સારી રીતે ઘટે આવો સત્સંગનો પ્રસંગ છે જો યથાર્થ સત્સંગ થાય તો આ રીતે થવો જોઈએ એ સિવાય પોતાના દોષોનું નિવેદન કરે બીજા કોઈ પોતાના દોષોનું નિવેદન કરતા હોય પ્રસિદ્ધ કરતા હોય એની ચર્ચા ચાલે એના કારણોની ચર્ચા ચાલે, એના અભિપ્રાયની ચર્ચા ચાલે, એના રસની ચર્ચા ચાલે, એમાં કેવા કેવા પ્રકારના પ્રતિબંધોને કારણે એ દોષો ઉત્પન્ન થયા છે એની ચર્ચા ચાલે, એની નિવૃત્તિ કેમ થાય એની ચર્ચા ચાલે, એ બધો એ પ્રકાર છે. એ યથાર્થ સત્સંગમાં છે કે જેમાં પોતાના દોષોનું નિવેદન કરતાં પોતાને સ્વલક્ષ આવે. જો પોતાના દોષોનું નિવેદન ન કરે તો પરલક્ષ મટવું કઠણ છે. આ એક સ્વલક્ષ થવાનો પ્રયોગ છે. એ પ્રકાર પણ આવવો જોઈએ અને સત્પુરુષની પ્રત્યે સહેજે ભક્તિ પણ આવવી જોઈએ. જે જે વચનો એવા આવતા હોય કે જે પોતાને લાગુ પડતા હોય તો તે પ્રકારે તેની ચર્ચા થવી જોઈએ કે આ વચન મને બહુ ઉપયોગી છે, આ વચન મને સુધારવામાં આ રીતે લાભકારક છે, અથવા મારા દોષનું આ રીતે નિર્દેશન કરે છે, માટે મારા માટે ખૂબ પ્રયોજનભૂત છે. એવી રીતે પણ ચર્ચાઓ ચાલવી જોઈએ. એમ યથાર્થ સત્સંગમાં એના અનેક પડખા એવા છે કે જો સત્સંગ યથાર્થ પ્રકારે કરવામાં આવે તો જીવને અવશ્ય દર્શન મૂળનો અનુભાગ ઘટે અને સમ્યક દર્શનની સમીપતા થાય. એ રીતે મોક્ષ માર્ગની સમીપ જવાનો પ્રયાસ એ સત્સંગ છે. શું કહે છે? પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થયા છે, અમારા કરતા પણ મહાજ્ઞાની ઘણા ભૂતકાળમાં થયા છે, પણ તેથી કઈ જીવનો દોષ જાય નહીં. ભૂતકાળના પરોક્ષ જ્ઞાનીઓને કારણે પોતાનો વર્તમાન દોષ ન જાય, એટલે કે અત્યારે જીવમાં માન હોય તો પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં. એ જ વચનામૃતનો સ્વાધ્યાય કરતા, એનું અર્થઘટન કરતા, જો પોતાને માન ચડતું હોય તો એ વચનામૃત જેના છે એ તો કહેવા આવશે નહીં કે તું આ મારું વચનામૃત વાંચીને ક્યાં માન વધારે છો. મોટા ભાગે સ્વલક્ષ ન હોય એવા વક્તા જ્યારે કાંઈ પણ વક્તવ્ય આપે ત્યારે એને પોતાના દેખાવનું સભાનપણું બહુ જ છે. મારો દેખાવ તો બરાબર થાય છે ને, સાંભળનારાઓની નજરમાં મારો દેખાવ તો ઠીક છે ને, અને એ દેખાવ વધુ સારો થાય એવું સહેજે સહેજે પ્રવર્તન એનાથી થઈ જતું હોય છે. જો સ્વલક્ષ હોય તો એવું પરલક્ષ ન થાય. આ એક વક્તા માટે બહુ જ સાવધાની અને કાળજી રાખવાનો વિષય છે, મુદ્દો છે. એ મુદ્દા ઉપર કાળજી રાખવી જોઈએ. શું કહ્યું? પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થયા છે, પણ તેથી કઈ જીવનો દોષ જાય નહીં, એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, કેમ કે તો સ્વર્ગમાં બિરાજમાન હોય, અથવા બહુ પહેલાના હોય તો સ્વર્ગમાંથી અથવા સીધા મનુષ્યથી આવે ને સીધાલયમાં બિરાજમાન હોય. પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી અને કઢાવી શકે. તે પણ ક્યારે? કે જીવ એટલો દોષ સાંભળવા માટે તૈયાર હોય ત્યારે. નિદર ન કહે એ પણ ક્યારે કહે? કે એ જીવ દોષનો બચાવ નહીં કરે એમને પોતાને પ્રતીતિ હોય, હું દોષ બતાવીશ તો એ બચાવ નહીં કરે. બચાવ કરે તો કહેનારને સંકોચ થાય, આ તો એને પોતાનો દોષ કાઢવો નથી, આપણે ક્યાં એને માથે પડીને કહેવું. એટલે એ રીતે એવું આત્માર્થી હોય એને નાની દોષ કહે અને એ દોષની નિવૃત્તિ કરે. અને એની પહેલેથી પ્રાર્થનાને વિનંતી એવી હોય છે કે મારા દોષ તમે ગમે ત્યારે વિના સંકોચે સહેજો અને તો જ મારા દોષ નીકળશે, હું મારા દોષ કાઢવા આવ્યો છું, સુધારવા આવ્યો છું, અને એ બાબતમાં તમે ક્યારે લેશ માત્ર પણ સંકોચ નહીં કરતા. એ રીતે પરસ્પરની સ્થિતિ હોય તો એ જણાવીને કઢાવી શકે એટલી અપેક્ષા છે. બધાને જ્ઞાની કહેતા ન ફરે, જેના દોષ દેખાય એને કહી દે તું આમ છું, તો આમ છોલા કે તું આમ છું, પૂરો કે તું આમ છું, એમ ન કરે. કેમ કે એમાં કોણ કેવી રીતે એ વાતને લેશે એનો કઈ ઠેકાણો નથી. એટલે તે પ્રકારની પાત્રતા જોઈને જ એને કહે, નહીતર ન કહે. જેમ દૂરના ક્ષીર સમુદ્ર થી પત્રેના તૃષાકુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કરશો અત્રે હોય તો તેનાથી તૃષા છીપે. શું કે છે? ક્ષીર એટલે દૂધ, દૂધનો એક સમુદ્ર છે. સફેદ પાણી હોય, કાળા સમુદ્રમાં કાળા પાણી હોય, આ ખારો સમુદ્ર છે એમાં ખારા પાણી હોય, લવણ સમુદ્ર એને કહે છે. આપણા સમુદ્રને લવણ સમુદ્ર કહે છે, કેમ કે આમાંથી મીઠું પણ પાકે છે અને પાણી ખારું હોય છે. એવી રીતે ક્ષીર સમુદ્ર છે, એમ જુદા જુદા અસંખ્ય સમુદ્રો છે, એમાં દૂધનો સમુદ્ર છે. દૂરનું દૂધના સમુદ્રથી તો પણ અહીંયા તરસા કોઈ ન છીપે. આપણે ગુજરાતમાં કહે છે કોનું લંકામાં શું કામનું, આપણી પાસે હોય તો એનો ઉપયોગ કરીએ, લંકામાં અમને લંકા હોય તો આપણે શું કામ નહીં. પણ એક મીઠા પાણીનો કોળસો અત્રે હોય તો તેને તેનાથી કૃપા તૃષા છીપે છે, એમ વર્તમાન જ્ઞાની હોય તો દોષ પોતાને નિર્દોષ થવા માટે એના જેવું ઉપયોગી કોઈ સાધન નથી, શાસ્ત્ર પણ નથી, પૂર્વના જ્ઞાની પણ નથી, એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. પ્રત્યક્ષ યોગનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, એનો કોઈ પૂરક તત્વ નથી, એની કોઈ અવેજી નથી. જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં. શું છે એ? ધ્યાન છે એ સાધનાનું ઉત્કૃષ્ટ અંગ છે અને સમજવા બુદ્ધિમાં ખ્યાલ આવે કે આ સાધનાનું ઉત્કૃષ્ટ અંગ છે તો પછી આપણે ઉત્કૃષ્ટ પ્રકારે શા માટે સાધના ન કરવી? આપણે ચાલો ધ્યાન કરીએ તો એવી રીતે કઈ આત્માનું કલ્યાણ નથી. જીવનું કલ્યાણ થયું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે. કયો જીવ ક્યાં ઊભો છે એ ઉપર બેઠેલા નીચાને નીચે ચાલતાને બરાબર જોયો છે કે આ જગ્યાએ ચાલે છે, આ કીડીથી આટલો દૂર છે, આ રસ્તાથી આટલો દૂર છે, અહીંયા આટલું માણસ, અહીંયા આટલો માણસ, એ જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે. અને તે પરમ સત્સંગે કરે, એમનો સત્સંગ, જ્ઞાની પુરુષનો સત્સંગ તે પરમ સત્સંગ છે. મુમુક્ષુ મુમુક્ષુનો સત્સંગ તે સત્સંગ છે, એ સિવાયનો સંગ તે અસત્સંગ છે. અને કુબુદ્ધિઓનો અથવા જેની મતિ ઓગળી હોય અથવા જે ઘણા રંગરાગમાં રાચતા હોય એવા દૂષિત જનોનો સંગ તે કુસંગ છે. એમ સંગના ચાર ભેદ છે, પરમ સત્સંગ, સત્સંગ, અસત્સંગ અને કુસંગ. એ સત્સંગ અને પરમ સત્સંગ ઉપાસવા યોગ્ય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. એટલે એવો રસ્તો ન પકડવો, ધ્યાન આદિનો રસ્તો ન પકડવો, આમ ચોખ્ખી ના પાડે છે.
આપણે સ્વભાવથી વિરુદ્ધ રહી, એટલે કા એટલે વિભાવમાં આવ્યા, અને વિભાવમાં તમે સ્વભાવમાં આવ્યા એટલે ધ્યાન થયું કે નહીં?
એકાગ્ર થઈએ તો એકાગ્ર થઈએ, ધ્યાન થયું, ધ્યાનનું લક્ષણ એકાગ્રતા છે.
આપણે કોન્સ્ટન્ટ મતલબ વિભાવમાં જ છીએ, બરાબર છે? તો હવે તમે એમાંથી ચિત્ત કાઢ્યું, તમે એ વિભાવમાંથી તમે અંતમુખ કા એમાંથી બે તમે વૃત્તિ બહાર કાઢી અને તમે તમારા અંદરમાં આવ્યા, તો એ શું થયું? ધ્યાન થયું,
ધ્યાન થાય. પણ અંદરમાં આવ્યા એટલે સ્વભાવની ઓળખાણ પૂર્વક, સ્વભાવની મહિમા પૂર્વક, સ્વભાવમાં એકાગ્રતા અથવા લીનતા થાય તો આવ્યા કહેવાય. નહીતર આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે એવા એવા વિશેષણોથી આત્માને આપણે સમજ્યા છીએ અને એ પ્રકારે એનો વિચાર ચાલે તો આપણે સમાસ સ્વભાવમાં આવી ગયા નથી. એવો વિકલ્પ ચાલે ત્યાં સુધી સ્વભાવમાં આવી ગયા નથી. પણ આત્મા સ્વરૂપે નિર્વિકલ્પ છે એવા નિર્વિકલ્પ સ્વભાવનું ધ્યાન પણ નિર્વિકલ્પ હોય છે. નિર્વિકલ્પ સ્વભાવનું ધ્યાન નિર્વિકલ્પ હોય છે. એવું સ્વભાવમાં લીન થઈને સ્વરૂપાકાર એકાકાર તન્મયાકાર પરિણામ પ્રત્યે તો એ સ્વભાવનું ધ્યાન છે, નહીંતર એ સ્વભાવનું ધ્યાન નથી, કાંઈક બીજું છે એમ વિચારવું જોઈએ.
તમારે વિભાવમાંથી છૂટવું હોય તો તમે તમારા મતલબ એમાંથી ઘટી તમે વાળો તો શેમાં વાળો? એ સ્વભાવ તો જે ઠીક છે, ચાલો મારે આ નથી વિચારવું, હું એમને છૂટો એમાં તો તમારો એમાંથી નીકળે ને.
વિભાવ થાય છે શું કરવા, વિભાવના પરિણામો જીવને થાય છે શું કરવા,
સહજ થઈ ગયા છે.
સુખ બુદ્ધિ એ છે, આધાર બુદ્ધિ એ છે, પોતાપણાની બુદ્ધિ એ છે, એને કરતા બુદ્ધિ એ પણ છે. એ બધા જે પ્રકાર છે એ પ્રકાર ઢીલા પડે, એ બધા પ્રકાર સત્સંગમાં ઢીલા પડે પછી આ બાજુ વળવામાં ઢીલા પડતા શું થાય કે એનો આશ્ચર્ય અને મહિમા જાય, દ્રષ્ટિમાંથી એનો મહિમા જાય અને સ્વભાવને ઓળખાણ થતા ભાવભાષણ થતા સ્વભાવનો મહિમા આવે ત્યારે સ્વભાવમાં વૃત્તિ આવે. મહિમા આવ્યા વગર ખેંચાણ ન થાય ને, ખેંચાણ વગર વૃત્તિ આવે નહીં. ખેંચાઈને આવે ને વૃત્તિ આવે તો અહીંથી અહીંયા ગયેલી વૃત્તિ આ બાજુ ખેંચાય ત્યારે આવે ને, તો અહીંયા ક્યારે ખેંચાય કે આ બાજુનો મહિમા હોય તો ખેંચાય, આ બાજુ સુખ સુખ ભાસે તો ખેંચાય, સુખ લાગે તો ખેંચાય, નહીતર ન ખેંચે. કેમ કે ત્યાં સુખ લાગેલું છે માટે એ બાજુ છે, ત્યાં ચોકડી મુકાઈ જાય કે અહીંયા સુખ નથી, સુખ અંતરમાં છે અને એ છે એ સમજો એવું લાગે પાછું ફીલ થાય તો વૃત્તિ ખેંચાય, નહીં તો ન ખેંચાય એવી પરિસ્થિતિ છે. ગોપાલજી એક વિશેષ વાત કરી છે એ વિષયમાં કે એવું જે સ્વરૂપની ઓળખાણપૂર્વકનું ખેંચાણ છે એ સત્પુરુષની ઓળખાણ વગર કદી કોઈને હોતું નથી. 254માં જે ક્રમ લીધો છે એ ક્રમમાં વચ્ચે એ વાત મૂકી છે અને 751માં પણ પહેલું સંકેત એ લીધું છે અને બીજું સંકેત સ્વરૂપના ઓળખાણમાં લીધું છે. એટલે એ પણ પ્રકાર ઉપક્રમ વચ્ચે આવવો જોઈએ. એમને એમ કોઈ એકાંતમાં બેસીને એમ વિચારે કે મારે વિભાવમાંથી પરિણામ મળીને સ્વભાવમાં લઈ જવા છે, માટે હું એકાંતમાં બેસીને પ્રેક્ટિસ કરું તો એમાં સફળ ન થાય, ડેફિનેટલી નિષ્ફળ જાય. યથાર્થ કાર્ય પદ્ધતિમાં આવ્યા વિના એમને એમ કોઈ સીધો પ્રયત્ન કરે એટલે ડેફિનેટલી નિષ્ફળ જવાનો. એટલે એ સત્સંગની અંદર એના યથાક્રમમાં આવે તો જ એ દશા સહજ ઉત્પન્ન થાય, નહીતર ન થાય. એટલે પોતે લીધું છે કે સત્સંગ વગરનું ધ્યાન તરંગરૂપ થઈ પડશે. એટલે શું થાય છે કે એવી રીતે કેટલીક એકાગ્રતા થાય, વિકલ્પો ઘણા પાતળા પડી જાય, સૂક્ષ્મ થઈ જાય અને પોતાને ખ્યાલ ન રહે કે આ વિકલ્પ પણ સૂક્ષ્મ વિકલ્પ ચાલે છે અને ચંચળતા ઘટી જાય, ઉપયોગની ચંચળતા ઘટી જાય. એને ઘટાડવાનો પ્રયોગ પણ હોય છે, ધ્યાનની પ્રક્રિયા જે લોકો કરાવે છે એનો પ્રયોગ હોય છે. ત્યારે અનેક ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ અંદર ઊભી થાય છે, કોઈને પ્રકાશ દેખાય છે, એમાં જુદા જુદા કલરના પ્રકાશ દેખાય છે, કોઈને કેસરી કલર, કોઈને પીળો કલર, કોઈને લાલ કલર, કોઈને વાદળી કલર, કોઈને જાંબલી કલર, કોઈને કઈ પ્રકારની ઝાંઝાટીઓ આવે છે, કોઈને કઈ પ્રકારના જુદા જુદા શરીરના અંગોમાં વેદન આવે છે, કોઈને કોઈ ચક્કર દેખાવા લાગે છે, તે મૂકીને તેજનો લીસટો દેખાવા લાગે છે. આમાં ઘણા પ્રકાર છે. એ પ્રકાર સામાન્ય પરિસ્થિતિથી એબનોર્મલ હોવાથી, નોર્મલથી એબનોર્મલ હોવાથી લોકોને એનો મહિમા આવે છે. મારી પાસે તો એવા ઘણા લોકો આવી ગયા છે, ભાઈ અમે આ પ્રયોગ કરીએ છીએ ને અમને આવું આવું થાય છે, તો આને અમારે શું સમજવું, શું સમજવું, એમાં શંકા શું? તમને જે કાંઈ અનુભવ થયો છે એમાં તમે મને ફલાણો જ અનુભવ થયો છે, નિશંક કાંઈ નથી? પહેલી વાત તો આ જરા વિચારવા જેવી છે. ત્યારે કોઈ એમ કહે કે ના ના એમાં શંકા નથી, પણ તમે આ માર્ગના અભ્યાસી હો એમ સમજીને તમારી સાથે કેટલીક વાત મારે ટેલી કરવી છે, માટે પ્રશ્ન પૂછ્યો છે. આમ પણ આવે છે એમ કે કઈ વાંધો નહીં, આવી કોઈ પણ વાતને કાંઈ પણ વિશેષતા થઈ છે એવું મહત્વ આપવું નહીં, અને એવું વધારે વધારે થયા કરે એવી અપેક્ષા રાખે અને એ રસ્તે આગળ વધવું નહીં. બે વાત. ત્રીજું કે જો તમે આ રીતે ક્રમથી શરૂ કરી અવલોકનપૂર્વક ભેદ જ્ઞાનના રસ્તે ન ચડ્યા હોય તો આ તમે ધ્યાન કરવાનો રસ્તો છોડી દો, નહીતર નક્કી તમે બીજે રસ્તે ચડી જશો, આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. આમાં છે એટલે વચ્ચેથી કોઈ વાત શરૂ કરવામાં ઘણા જોખમ છે, અથવા એ કરવા જેવું જ નથી એમ કહી તો ચાલે, એમ કહીને કૃપાળુ દેવે ચોખ્ખો નિષેધ કરી નાખ્યો છે કે આ વિકલ્પ જ મૂકી દેવા, તમારે આવા બધા વિકલ્પ મૂકી દેવા, એ જ્ઞાની પુરુષને શોધવા અને એ કહે તેમ કરી દેવું, કેમ કે પોતે અજાણ્યા છે એટલે એને રસ્તો જાણ્યો હોય તો એના જાણેલા રસ્તે ચાલી જવું. આપણે બે સગવડ થઈ છે, એ તો કૃપાળુ દેવ જેવા જ્ઞાની પુરુષના વચનો આપણી સમક્ષ છે, અને એ એવા પુરુષ છે કે જેમાં અવિશ્વાસ કરવાનો આપણા માટે તો શક્ય નથી, અને ત્યારે તો આપણે એમનો સ્વાધ્યાય કરીએ છીએ. જેને શંકા હોય એમના માટે એની ચર્ચા આપણે કરવી નથી, એનું કામ નથી. આપણે હવે એ પુરુષ કે છે એ પ્રમાણે આપણે ટેલી કરતા જવું. કોઈ પણ આપણને માર્ગ બતાવનાર મળે ને આપણને એમ થાય કે આ પ્રત્યક્ષ યોગ છે કે કેમ, તો આપણને ટેલી કરવાનું એક બીજું સાધન છે. કૃપાળુ દેવ કે છે એ જ રસ્તે આ વાતને લઈ જાય છે કે કંઈક બીજી વાત પણ જુદો ચીલો ચાતરે છે, બસ તરત ખબર પડશે. આ જે સમસ્યા છે એનું એક સમાધાન આપણી પાસે છે, દાખલાનો જવાબ આપણને આપી દીધો છે. હવે દાખલો આપણે ગણવાનો છે, જવાબ એ આવે તો આપણો દાખલો સાચો ને જવાબ એ ન આવે તો દાખલો. નિશાળમાં એટલી સગવડ નથી, નિશાળમાં તો દાખલો આપે, જવાબને રીત હાથીને ઠોકરી તો પછી જ નક્કી થાય, માસ્ટર જોવે ત્યારે. અહીંયા એટલી સગવડ છે કે સમસ્યા પણ તમારી તમને સમજાવે છે, જે તમારી સમસ્યા તમે નથી સમજાય એથી વધારે સમજાવે છે, અનુભવ્યું છે એટલે આટલી આટલી સમસ્યા છે આમાં. શું રોગનું નિદાન જેમ વૈદ કરે એમ, તમારે બે રોઈ લાવ્યા હતા, મારી કઝિન બ્રધર ને ગ્રેન્ડ ફેમિલીમાં હતા, એને ટાઈફોઈડ થયો હતો, નાક ડાલીને એમ કીધું, વૃદ્ધ હતા 80 વર્ષના. આ છોકરાએ 15 દિવસ પહેલા સુખડી ખાધી છે ગોળની, ઉપર પાણી પીધું છે અને પછી દોડ્યો છે, એમાં એને સુખડી ચોંટી ગઈ છે. આ સુખડી જ્યાં સુધી તાવથી પાકીને નીકળે નહીં મળ થઈ ગયો, એ મળ જ્યાં સુધી સુખડીનો મળ, 21 દિવસ સુધી તાવ આવી અને પાકીને નીકળી જશે, એટલે આને આ હાજર થઈ જશે અને કંઈ દબાવવાની જરૂર નથી. ભલે તાવ આવે, તાવ ચડે ત્યારે પોતા ઉગી ગયો મીઠાના પાણીમાં, એટલે કાંઈ દવા કરવાની જરૂર નથી, તાવને ઉતારવાની જરૂર નથી, એ તાવને મળ પાકવા માટે આવે છે. જોયું તો કે હા ભાઈ 15 દિવસ પહેલાં આપણા ઘરે સુખડી થઈ હતી ખરી, આપણા ઘરે સુખડી બની હતી ખરી, પર્ટિક્યુલર નામ આપ્યું એવા જાણકાર નાડી વૈદ્ય હોય છે, એમાં જ્ઞાની પુરુષો છે ને નાડી વૈદ્ય છે. જીવને રોગ કયો થયો છે ને કેમ કરતા થયો છે એ પોતાને ખબર ન હોય, જ્ઞાની પુરુષોને બતાવે છે. તેના ઉપર વિશ્વાસ આવે છે, નિદાન તો સાચું ફેર્યું. હવે એ કહે છે ઉપાયમાં આપણે શંકા કરવી, એવી રીતે આપણી પાસે તો બહુ સરસ છે. સમસ્યા પણ સમજાવી છે તમને, ઘણી ચર્ચાઓ કરી છે, મુમુક્ષુઓની આગળ વધવાની રીત પણ સમજાવી છે, અને એનું રિઝલ્ટ, એનો જવાબ પણ આપી દીધો છે. કા એનો જવાબ આવશે પછી આપણા માટે તો આટલી બધી જે સગવડ છે એ ઘણી સારી સગવડ છે, પૂરતી સગવડ છે એમ કહીએ તો ચાલે. અને એ રસ્તે ચાલવામાં પછી વાંધો નથી, બીજા રસ્તો ન જાઓ. આ ઉપના મળે તો હાથમાં રાખવા, હાથમાં રાખવા એટલે લક્ષમાં રાખવા, અને ક્યાંય ભૂલ કરવી નહીં. આપણે દ્વિપ્રશ્નામાં જનારને આ દાખ બતાવીએ છીએ પારિગ્રાફ, ત્યારે ચમકે છે. તમે તો ઘણો સ્વાધ્યાય કર્યો છે આ ગ્રંથ, આ વાત ધ્યાનભાર કેમ દે કે મને કામની છે આ વાત, એના ઉપર લક્ષ નથી. ગ્રંથ વાંચવો એક વાત છે, અને એમાં પોતાના કામની વાત ઉપર લક્ષ જવું એ તદ્દન બીજી વાત છે. જ્યાં સુધી એવું લક્ષ ન જાય ત્યાં સુધી ભૂલવાની જગ્યા ઘણી છે, તો તે વિસ્મરણ કરી દેશે. બીજે રસ્તે જતો હશે તો પણ આ વચના મૃતનું વિસ્મરણ કરી દેશે, કાંઈ આજ્ઞા કરી છે મારે કેમ બીજી રીતે જવાય, નહીં જવું. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી સહેજે જીવમાં ઉત્પન્ન થયેલી કદાગ્ર આદિ દોષો તો છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનો અગ્રવાદ પ્રસંગ બીજા જીવોને આવે નહીં. શું કે એક વાત જે ધ્યાન દેવા જેવી એ છે કે સત્સંગ થયો હોય ને સત્સંગમાં ઉપદેશ સાંભળ્યો હોય, શિક્ષા સાંભળી હોય, તો તે પરિણામ પામે, એનું પરિણમન થાય, એ વાત ધ્યાનમાં લેવા જેવી છે. સાંભળવું, સમજવું, સંમત કરવું, યાદ રાખવું, એ એક વાત છે, અને એવું જ જીવનું પરિણમન થવું તે બીજી વાત છે. આપણને ખબર હોય આમ કરાય અને આમ ન કરાય, છતાં પરિણમન એવું ન ચાલતું હોય, પરિણમન બીજું ચાલતું. રાગમાં દુઃખ છે આપણે સંમત કરીએ છીએ, પણ રાગમાં મીઠાશ આવતી હોય ક્યાંક આપણને, કોઈ કોઈ રાગમાં મીઠાશ આવતી હોય, તો રાગમાં દુઃખ છે એ વાત આપણે એ વખતે વિસ્મરણ કરી ગયા, અથવા એ શિક્ષાબોધ છે એ પરિણામ પામ્યો નથી, એનું પરિણમન આવવું જોઈએ, અને એ પરિણમન પ્રયોગ સિવાય આવે નહીં. જે લોકો સાંભળે છે, સમજે છે, છતાં એનું પરિણમન નથી સુધરતું, ત્યારે બીજા લોકોને ખબર પડી જાય છે. એને બધી વાતની ઘણી ખબર છે પણ અંદર કઈ ઉતાર્યું નથી, સાદી ભાષામાં શું કહ્યું, અંદર ઉતર્યું નથી. તો અંદર ઉતર્યું એટલે પરિણમન થયું, એ પરિણમન થવા માટે સાંભળેલ શિક્ષા બોધને પ્રયોગાત્મક કરવો જોઈએ, એને લાગુ કરવો જોઈએ, એનો પ્રયોગ છે. અને લાગુ કરવાની પ્રેક્ટિસ સતત ચાલવી જોઈએ તો એ શિક્ષાબોધનું પરિણમન થાય, અને પરિણામ પામે તો જીવને ઉત્પન્ન થયેલા, એ પહેલા ઉત્પન્ન થયેલા એવા કદાગ્ર આદિ દોષો એટલે પકડ, મિસકોન્સેપ્ટની પકડ, ઊંધી માન્યતાની પકડ, અને એ સિવાય કોઈ ક્રિયાકાંડ વગેરે જે પોતે કાંઈ કરતો હોય તેની પકડ, એ બધી દોષ છૂટી જાય. જો દોષો ન છૂટે તો બીજાને અવર્ણવાદ કરવાનું કારણ થાય. જો ભાઈ આ સત્સંગ કરે છે અને વાત ડાઈ કરે છે, ડાઈ ડાઈ કરે છે, પણ આમાં કઈ પરિણમન તો છે નહીં. શું માટે એને સત્સંગનો અવર્ણવાદ કરવાનું કારણ બને છે, એવું કારણ બને છે. બાકી તો નાનીઓનો અવર્ણવાદ કરતા હોય છે, પણ એટલે એ કઈ અવર્ણવાદ કરનારા સાચા છે એમ અહીંયા લેવું નથી. અવર્ણવાદ કરનારા બધા સાચા હોય છે એવું કઈ સમજવા જેવું નથી, કેમ કે દરેક કોઈ પોતાની બુદ્ધિથી વાત કરતા હોય. જ્ઞાની પુરુષે કે હું બાકી નથી રાખ્યો, પણ જીવે કરવું બાકી રાખ્યું છે. ઘણું કર્યું છે અને ઘણું કર્યું, ઘણું સમજાયું પણ હોય, પણ પરિણામનું કરવું એટલે પરિણામનું બાકી રાખ્યું છે. આમાં બે જ સ્ટેજ છે, સમજે સમજણ દરમિયાન નિર્ણય લઈ લઈએ, એટલે સમજણ પરિપક્વતાને પામે છે. જે વાત સમજવા માંગે એ સમજવાથી નિર્ધાર નથી કરતો, ત્યાં સુધી એને ઉપદેશ પ્રાપ્ત થયો છે પણ સ્વીકાર્યો છે કે નથી સ્વીકાર્યો એ વાત બાકી થતી નથી. કાચી એટલા માટે છે કે એ પોતે વારંવાર તે સત્સંગમાં ઉપસ્થિત રહે છે, એને પોતાને એ વાત ગમે છે એટલે વારંવાર આવે છે, પણ જ્યાં સુધી નિર્ણય કરતો નથી કે આ ઉપદેશ પ્રમાણે મારું જીવન મારે બનાવી લેવું છે, ત્યાં સુધી એને એ ઉપદેશ કાચો સમજવો, પાકો પરિપક્વ સ્થાને આવ્યો નથી. પરિપક્વતા આવે એટલે નિર્ધાર થાય, નિશ્ચય થાય, અને નિર્ધાર અને નિશ્ચય થાય એટલે એનું એક્ઝિક્યુટિવ સ્ટેજ છે, એના ઇનિશિયેટિવ સીધા ચાલુ થાય, એનું અમલીકરણ કરવામાં તત્પર થઈ જાય. બસ પછી સફળતા આપોઆપ છે, નિષ્ફળતાનો આમાં કોઈ ક્લાસ નથી, ગેરેન્ટેડ વાત છે. વાત આટલી જ છે, સંક્ષેપમાં લઈએ તો વાત આટલી જ છે કે જે સમજવા મળે એનો નિર્ધાર અને નિશ્ચય થવો જોઈએ, અને નિર્ધાર અને નિશ્ચય થશે તો પછી એનું અમલીકરણ આપોઆપ ચાલુ થશે યથાર્થ પ્રકારે, અને સફળતા આપોઆપ આવશે આવશે ને આવશે. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું, પણ જીવે કરવું બાકી રાખ્યું છે, એવો યોગાનુયોગ કોઈક જ વેળા હૃદયમાં આવે છે. પ્રત્યક્ષ યોગ થાય અને પોતે પણ આત્મકલ્યાણની તૈયારી કરતો હોય એવો યોગાનો યોગ 569 પત્રમાં એમણે એમને પહેલા તથારૂપ યોગ કહ્યો છે. યોગાનો યોગને કોઈ તથારૂપ યોગને પામીને જીવને એ ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ આવે તો મોક્ષ તેને વિશેષ દૂર નથી. પછી તે તથારૂપ યોગને આત્મયોગ કહ્યો છે. આત્મયોગ એટલે આત્મકલ્યાણકારી યોગ, એક શબ્દ વચ્ચે સમાયેલો છે. પાણીનો પ્યાલો એટલે પાણી ભરેલો પ્યાલો, આ પ્યાલો તો ધાતુ ન હોય કે કાચ ન હોય, પણ પાણીનો પ્યાલો એટલે પાણી ભરેલો પ્યાલો સમાસ છે. વ્યાકરણની ભાષામાં એને સમાસ કહે છે, અંદર એક શબ્દ સમાયેલો છે. એમ એમને આત્મયોગ શબ્દ વાપર્યો છે. તો કેટલાક શબ્દોનું સંયોજન કરતા હતા, એ આત્મયોગ શબ્દ વાપર્યો છે. એવો આત્મયોગ પ્રાપ્ત થાય જીવને તો જીવનું કલ્યાણ થવું સહેજે બને છે. એવો યોગાનો યોગ કોઈક જ વેળા ઉદયમાં આવે છે, તેવી વાંછાએ રહીત મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે. શું અને એ પ્રેમ મહાપુરુષ પ્રત્યે એને ભક્તિ આવે, જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિ આવે, તેવી વાંછા રહીત અપેક્ષા રહીત નિષ્કામ ભક્તિ. કામના બે જાતને હોય છે, જે ચાર પ્રકૃતિ છે એમાં બે પ્રકૃતિ કામ કરે છે. ક્રોધ માન માયા અને લોભ છે, એમાં માન અને લોભ પ્રકૃતિ કામ કરે છે. ક્રોધની વાંછા કોઈને હોતી નથી, માયાની વાંછા કોઈને હોતી નથી, લોભની વાંછા હોય અને માનની વાંછા હોય. શું લોભની વાંછામાં અનુકૂળતા કોઈને કોઈ પ્રકારની ઈચ્છતો હોય અથવા પ્રતિકૂળતા દૂર રહે, પ્રતિકૂળતા ન આવે, હોય તો દૂર થાય એવું ઈચ્છતો હોય, એ લોભ થયો. અને એ વર્તુળમાં એ જેટલા લોકો આવતા હોય એ સંપ્રદાય, એ વર્તુળ, એની અંદર એને પોતાનું કોઈ સ્થાન નક્કી થયું હોય કે હું બીજા કરતાં કંઈક આગળ છું, તો એ સ્થાન પણ વિશેષ પ્રકારે જળવાઈ રહે અથવા હું એમાં વિશેષ મને સ્થાન મળ્યા કરે આગળનું સ્થાન બીજાની નજરમાં, એ માનનો પ્રકાર છે. અથવા કોઈ સંસ્થા ઊભી થાય એની અંદર કોઈ પદવી ધારણ કરી હોય, ટ્રસ્ટી કે પ્રમુખ પદ કરી લીધું હોય, અને એમાં વિશેષ પ્રકારે એનો અહંભાવ રહેતો હોય, તો એનો યોગ છે એ નિષ્ફળ જાય. કેમ કે સકામપણું થયું છે, સકામપણ જ્ઞાનીને સમીપ રહેવા મળે તો લોકોને કેમ થાય ને, સમીપ છે, આપણે બધા એટલે નજીક નથી જઈ શકતા, આ એમના અંતેવાસી છે. તો અંતેવાસી તરીકે બીજા ઓળખતા હોય તો પણ એ પ્રકારનું માન સેવવા જેવું નહીં, એ પ્રકારનું માન સેવવા જેવું બે પ્રકાર, એ સકામ ભક્તિ થઈ જશે. ભક્તિ એ ખૂબ કરશે, પોતાનું જે સ્થાન છે એને કારણે પણ ભક્તિ કરશે, પણ એ અંદરની ઓળખાણની ભક્તિ નથી, પોતાના સ્થાનને કારણે ને માનને કારણે ભક્તિ છે, ત્યાં લોભને કારણે ભક્તિ છે. તેવી વાંછા એ રહીત મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે, એ નિષ્કામ ભક્તિ ભલે ઓઘ ભક્તિ હોય તોય તો એ કલ્યાણકારક નીવડે છે, એનાથી નિર્મળતા આવે છે. પણ કોઈ વેળા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ અને તેવી પ્રવૃત્તિ થઈ ચૂકી પોતાની અયોગ્યતાને કારણે, તો પણ તે જ વાંછા જો અસત્પુરુષમાં કરી હોય અને જે ફળ થાય છે તે કરતાં આનું ફળ જુદું થવાનો સંભવ છે. શું કહેવું છે, જ્ઞાનીની ભક્તિ કોઈ કરે છે, કોઈ અજ્ઞાનીની ભક્તિ કરે છે, બહુ સકામ કરે છે માણસ, અજ્ઞાનીની તો ભક્તિ સકામ જ કરે, તો પણ જ્ઞાનીની સકામ ભક્તિ કરનારનું ફળ ને અજ્ઞાનીની સકામ ભક્તિ કરનારનું ફળ જુદું એમ કેમ છે. ફરક તો છે જ, પાછો એ ફરક તો છે, એટલે ફળ જુદું આવે એમાં શું થાય કે એને એવો યોગ ફરીને મળે, સત્પુરુષનો યોગ ફરીને મળે, અજ્ઞાની ભક્તિ કરનારને એ પ્રકારનું પુણ્ય બંધાતું નથી, ફળ જુદું છે. ના, એ સકામતા નથી, એ સકામતા નથી. આત્મકલ્યાણની ભાવનાથી જે સત્પુરુષનો સત્સંગ કરે છે, પરમ સત્સંગમાં આવે છે અને એની ભક્તિ પણ કરે છે, એને સકામતા નથી ગણાતી. એનું કારણ એક બીજું એ પણ છે કે જ્યારે એને સત્પુરુષની ઓળખાણ થાય છે ત્યારે સત્પુરુષ પ્રત્યેની ભક્તિ પ્રેમરૂપ ભક્તિમાં પરિણમે છે, અને પછી ઓલું વિસ્મરણ થાય છે કે મારે આત્મકલ્યાણ કરવું છે. ઓળખાણ થયા પછી જે પરમેશ્વર બુદ્ધિ આવે છે એમાં એને એમ લાગે છે કે મને તો સર્વસ્વ મળી ગયું, હવે મારે આ કરવું છે ને તે કરવું છે એ ઉપાધિમાં મારે નથી પડવું, એ તો ઓટોમેટિક થવાનું છે. શું એ જાણે થવાનું છે કે થઈ ગયું છે એમ માનીને એની ભક્તિમાં લાગેલો રહીએ છીએ. એનો ઉત્કૃષ્ટ જીવંત દ્રષ્ટાંત સૌભાગભાઈ છે. સૌભાગભાઈને કૃપાળુદેવ મળી ગયા પછી પોતે આગળનું બીજું જે સંકેત લેવાનું છે એ વાત ધ્યાનમાં લેવા માંગતા નતા. કૃપાનુદેવ એને ધ્યાન એક બે વખત અપાયું, એ ધ્યાનમાં લેતા નહોતા, લેવાતું નહોતું એમ નથી, લેતા નહોતા મીન્સ અવગણના નહોતા કરતા, પણ એમનાથી લેવાતું નહોતું. એની એક દશા થાય છે. બહુ નિષ્કામતા કેવી આવી ગયો હવે, હવે કેવી નિષ્કામતા આવી ગયું એ પણ નહીં, એ તો એના પોતાના સ્વાર્થનો વિષય છે. હા તો ધ્યાન નથી રાખવું. કૃપાળુ એક શબ્દ ભાઈ પ્રસંગ માટે એક જ વાક્યમાં એક પત્ર લખ્યો, શ્રી સૌભાગ અત્રે પ્રેમ સમાધિમાં છે. એટલે શું કીધું એમણે કે જયારે કોઈ જીવને સમાધિ લાગે ને ત્યારે એને કઈ ખબર જ ન રહીએ કોણ શું બોલે છે, કોણ શું કરે છે, એ કઈ સમાધિમાં રહેલા ને કઈ ખબર ન પડે, એમ એની એક સમાધિ ચડી જાય છે. એવી સમાધિ સૌભાગભાઈ ને ચડી ગઈ. એવા શબ્દો લખ્યા છે, એક જ વાક્ય પુષ્કાળની અંદર એક જ વાક્ય લખી મોટ્યું છે, અંબાલાલભાઈ ને કોઈને લખ્યું છે, એ શ્રી સૌભાગત્ર પ્રેમ સમાધિમાં છે. એટલે મારે આ જોયું છે, મારે આ જોયું છે, મારે આ જોયું છે, એ રાત બધું ભૂલી જાય છે, આત્મકલ્યાણને ગૌણ કરે છે. એવું એક આશ્રય સ્થાન મળ્યું મને, એવું જ આશ્રય સ્થાન બીજું સંકેત થાય ને ભાવભાષણ થાય ત્યારે નિજ પરમાત્મા સ્વરૂપનું મળે છે. અને નિજ પરમાત્મા સ્વરૂપનું આશ્રય સ્થાન મળે છે ત્યારે જીવ આત્મકલ્યાણને ગ્રહણ કરે. એટલે પ્રયોજન તો આત્મકલ્યાણનું છે આશ્રય લેવા માટે, તે કંઈ ભૂલે છે. એનો પુરાવો 165મો પત્ર છે અમારા મકાનમાં, ધન્ય આરાધનામાં 165માં એ વાત ઉપર ચર્ચા કરી છે. આપણે પહેલો જ પત્ર છે, 24મા વર્ષનો પહેલો પત્ર. બસ પહેલા
એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે.
બરાબર આગળ
હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં
જાય, એ આત્મકલ્યાણ મોક્ષ ને ઉડાડ્યો. મોક્ષ પ્રાપ્ત કરવો તો બાકી છે, મોક્ષ ની આપણને કઈ જરૂર નથી, મળી ગયો અમને, અમારો પરમાત્મા મળી ગયો. એ પરમાત્મા મોક્ષની એક સમયની પર્યાય કરતા અનંત ગુણ સમૃદ્ધ છે, આખો ખજાનો મળી ગયો. હવે ખજાનાનું અહીંયા આટલું વાપરવું ને અહીંયા આટલું વાપરવું, એવું ખજાનો મળી ગયો પછી એમ એમ વાત છે, એવું બને છે. એટલે આ બધી કેટલીક વાતો સાવ અમલ અવલદમની છે, સીધી રીતે ન સમજાયેલી છે, એવું બને છે. એવું ઘણું
નિસંગપણાની, નિર્ભયપણાની, નિર્મૂજનપણાની અને નિષ્ક્રોહની જરૂરત તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણા સાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથી અલૌકિક દશાની ઈચ્છા રહે છે ત્યાં વિશે શું કહેવું, જગતને અને જગતની લીલાને
જોઈએ. ખબર છે કેવું જ્ઞાન થવાનું છે, પૂર્ણ થશું, પણ કંઈક વાત ને તો બીજી જ વાત રહે છે અંદરમાં. અહીંથી પણ અલૌકિક વાત રહે છે, અહીંથી અલૌકિક વાત શું કે એની પણ ઈચ્છા નહીં, એ અલૌકિક વાત છે. એવી દશાઓ આવે છે, એટલે એ બધું છે ને દ્રષ્ટિનો નશો છે. શું છે? સમ્યક દર્શનમાં જે સમ્યક દ્રષ્ટિ પ્રગટી ને એનો નશો ચડે છે. આ શબ્દ શોભાને જે વાત છે, એ નશો ચડે ને એ શું બોલે એને ખબર ન હોય, એવું બોલે એ આ એવું બોલે દ્રષ્ટિના નશામાં તો મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. શું એ તો પૂર્ણતાનું લક્ષ બાંધ્યું છે, મોક્ષની ભૂમિકામાં પૂર્ણતાનું લક્ષ બાંધ્યું છે. પણ દ્રષ્ટિનો નશો ચડે ત્યારે એને ધડાક દઈને ઉડાવે, સુખાની બોલતા ચર્ચામાં મોક્ષ છે અમે કોઈ પ્રયોજન નહીં. થોડા બધા સંગઠમાં બોલે, સંગઠના અભ્યાસી લોકો બધા સાંભળવા બેઠા, એ બધા એકબીજાને સાંભળવું જોઈએ કે હું કહે છે. એવી એવી પાવરફુલ વાણી કોઈની કોઈની સાંભળેલી નહીં. ગુરુદેવ બધાને હેતો ભાવે પચે પચે એમ થોડું થોડું મૂકતા હતા, ને આવી કોઈ વાત હોય તો વિચારીને મૂકે. એટલે સમજનારા કોઈક ભાગશાળી એવી સમજે, બાકી ખબર ન પડે કે અમે વિચારીને જરાક સમાજને આખો હોય ને એટલે અપછો થઈ જાય લોકોને. એટલે થોડું હેપે ભાવે જેમ જેમ પતતું જાય એમ દેતા જતા હતા. એમની સ્ટાઇલ હતી, શાસન ચલાવતા હતા. બાકી મારે ક્યાં શાસન ચલાવવું છે? શાસન ચલાવવાવાળા ખુલાસા બધા કરે, આ તો ખુલાસો ન કરે એમને બીજે જ રાખતા હતા. એ તો ઘણા ભડકા હતા, વાત તો બધું બહાર જાય, ભલે 5-25 જણા સાંભળવામાં હોય, પણ ત્યાં જે 200-400 જણા કાયમ રહેતા હોય ત્યાં સુધી વાત પહોંચી જાય. નાનું ક્ષેત્ર એટલે એકબીજા એકબીજાને વાત કરે કે આ તો આવી રીતે વાત સાંભળ્યા, તો આવી વાત સાંભળે, તો આવી ચર્ચા થઈ. કેટલાય એમ છે કોઈક નિશ્ચય પાસે ભાઈ આવી ગયા, નિદાનથી આવી ગયા. એવા અમુક લોકો અમને ચર્ચામાં આવતા જ નહોતા. આ બધા મુખ્ય માણસો અને બુદ્ધિશાળી માણસો, અભ્યાસી માણસો, પણ એમની ચર્ચામાં ન આવે, એમને સત્સંગ કરવા જ નહોતા આવતા. અને એમનો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો, સંપાદન કર્યો, ત્યારે વિરોધ પણ ત્યાંથી આવ્યો. આ બધું નિશ્ચયાભાસ જેવું લાગે છે. આવું પુસ્તક આપણા સમાજમાં ન પ્રચાર કરવો જોઈએ. હું ગુરુદેવ તો નહીં, જ્ઞાની છે, પરમ સત્ય છે. આ બીજી રીતે વાત સુધી આખી મને કહેતા અને અભ્યાસ કરવાનો એવું લાગે છે કે આ સ્વચ્છંદ છે અને નિશ્ચયાભાસ છે, પણ એમ નથી. હો એમ કરીને પછી કોઈ કોઈ વાત કાઢે, જુઓ નિશ્ચયાભાસ હોય તો આવી વાત ન આવે, પછી કોઈ પણ પોતે સાબિત કરી દે. મેં તો સંપાદન કર્યું તો મને જ બધી ખબર હોય, પણ તોય મને બતાવે. એવું થતું ચર્ચા કરવા બેસીએ ત્યારે એવી બધી વાતો ચાલે. સંપ્રદાયોમાં એ વિષય જ નથી. સમ્યક દર્શન ના સમ્યક દર્શન, સમ્યક દર્શન કેવું હોય, એ દ્રષ્ટિ કેવી હોય, એનો વિષય કેવો હોય એ ખબર નથી. એ પહેલા તો ત્યાગ ને મુનિ દર્શન ને આચાર્ય ને કાંઈક થઈ ગયા હોય તો બધાને સમય દર્શનને ખબર નહીં, મને દશાની એને ખબર હોય ક્યાંથી. કૈલાસાગરજી, પદમ સાગરજીના ગુરુ છે ને, બે વખત મળવાનો છે. તો પહેલી વખત મળ્યા ત્યારે થોડા ઊંધા પડી ગયા હતા. પહેલી વખત મળ્યા ત્યારે એક પ્રશ્ન પૂછ્યો. આમ તો અમે એકાંતમાં જ મળીએ, કોઈને સમાજના માણસોને બેસવા ન દઈએ, ત્યાં એ પહેલેથી નક્કી કર્યું હોય તો કોઈને આવવા નહીં દેતા, એમ તો બીજાને ખરાબ લાગશે. અમે પ્રશ્નો પૂછશો બીજાને ખરાબ લાગશે. હું એક સાદો પ્રશ્ન લીધો મૂક્યો શરૂઆતમાં, સમ્યક દર્શનની વ્યાખ્યા શું? હું મને આની સૂચના કરી હતી કે તમે સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્થિક એ 4-5 શાસ્ત્રો લેતા આવ્યો. એ શાસ્ત્રો લઈને ગયેલા તો મને કહે, સમ્યક દર્શનની વ્યાખ્યા તો એમ કરો ને, તમે આ પુસ્તક લાવ્યા છો ને, બધા મૂકી જાઓ ને, આપણે બપોરે મળશું ત્યારે હું તમને લખી રાખીશ કે એ વ્યાખ્યા. પુસ્તક વાંચીને સમ્યક દર્શનની વ્યાખ્યા હજી એમને લખવાની બાકી હતી. સમ્યક દર્શન જીવન એને વ્યાખ્યા ન આવડે ને મત આચાર્ય હતા. પછી વ્યાખ્યા કરી સંસમી નિર્વે રાસ્તા નાનું કંપાવાળી, જો હું વ્યાખ્યા કરું આપને અનુકૂળ હોય તો, નિજ સિદ્ધપદ સ્વરૂપને અનન્ય શ્રદ્ધા, અભેદ શ્રદ્ધા, એનું નામ સમય દર્શન છે. એમાં કાંઈ કહેવું છે આપને તો ના બરાબર છે, પણ એવી સાદી વાત પણ આચાર્ય થયેલા ખબર નથી હોતી. આ પરિસ્થિતિ આવું અંધારું ચાલતું હોય છે. વિષય તો ગુરુદેવે ઘણો ફેડો, સુગાનીજીએ પણ ઘણો ખોટો એ વિશે પોતાના પરિણામથી બહુ ખોલ્યો. કાગળ પાછળ નું પૂછી લ્યો ખ્યાલ આવે કાગળ શું થતો હતો પાછળ શું ઊંધી પડેલી શ્રદ્ધા એ સવળી થાય છે એ કાળે
ઓટોમેટિક.
આ ક્ષણ નું હોય પણ એમાં શું છે કે જેવો મને મારો આત્મ સ્વરૂપ મારો પરમાત્મા અનુભવમાં આવ્યો એવો જ હું છું એવી જે નિર્વિકલ્પ પ્રતીતિ અનુભવથી થયેલી અનુભવના કારણે થયેલી એ પ્રતીતિનું નામ સમ્યક દર્શન છે એમ છે.
એના પછી જીવની બધી દ્રષ્ટિ બદલાય જાય,
આખું આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે, તદ્દન બદલાઈ જાય છે એની દ્રષ્ટિ નિજ પરમાત્મા ઉપર જોઈએ છે. ભાવનું જે શ્રદ્ધાન છે પોતાના સ્વરૂપના અનુભવથી પ્રત્યક્ષ અનુભવથી જે પ્રતીતિ આવે છે એ ઉપશમ સમ્યક દર્શન છે, એ નિર્મળ સમ્યક દર્શન છે. જેવું નિર્મળ સાયિક સમ્યક દર્શન છે એવું જ નિર્મળ ઉપશમ સમ્યક દર્શન છે. નિર્મળતામાં કાંઈ ફેર નથી, કેમ કે પ્રત્યક્ષ દર્શનથી પ્રતીતિ આવી છે. ફેર એટલો છે કે અયોગ્યતા અંદર હજી પડી છે, એટલે એ સમ્યક દર્શનમાંથી મિથ્યા દર્શન થવાની શક્યતા ખરી ન પણ થાય. ત્યારે ક્ષાયિક સમ્યક દર્શનમાં કોઈ શક્યતા નથી રહી. એવામાં મિથ્યાત્મા પરમાણુ સત્તામાં છે ટૂંક સમયને, એનો અર્થ કે યોગ્યતા સત્તામાં છે ભાવમાં, પણ થાય જેવો કોઈ નિયમ નથી. એ તો ક્ષાયિકમાં આવી પણ જાય, ઉપશમમાંથી ક્ષોપશમમાં આવે, ક્ષાયિકમાં આવે, એનો કંઈ માન શ્રદ્ધા તો જે છે એક સરખી જ છે, શ્રદ્ધામાં કોઈ ફેર નથી.
ક્ષાયિક એટલે એને કોન્સ્ટન્ટ પોતાના આત્માનું અનુસંધાન રહ્યું એને ક્ષાયિક કીધું.
એમાં શું છે, અનુસંધાન તો રહે છે, એ તો બંનેને રહે, ક્ષોપશમ સમ્યક દ્રષ્ટિને પણ અનુસંધાન રહે અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને પણ અનુસંધાન રહે. એ અનુસંધાન થવાનું કારણ શું છે, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ, કૃપાળુ દેવે વ્યાખ્યા કરી સમ્યક્ત્વ, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ એટલે આત્માના અનંતય ગુણ આંશિકપણે આત્મામાં જોડાયેલા છે એટલે અનુસંધાન ચાલુ છે. જેને સમ્યક્ત્વ ચાલુ છે એને આત્માનું જોડાણ ચાલુ છે અંદરમાં. ઉપયોગ બહાર જાય ચારિત્ર ગુણમાં થોડું રાજાદી થાય એ વસ્તુ ગમે છે પછી એની પાસે, પણ એનું જોડાણ ચાલુ ને ચાલુ રહે છે, નિરંતર ચાલુ રહે, ઊંઘમાં પણ ચાલુ રહે, સ્વપ્નમાં પણ ચાલુ રહે.
પછી એમ કે 48 એક એક ઘડીનું જે તમારે ઓલું નિર્વિકલ્પ દશા છે તો કેવળ જ્ઞાન
એ ઉપયોગાત્મક પણ આ પરિણતિ હોય છે. જીવની દશામાં બે ભેદ છે, પરિણતિ અને ઉપયોગ, એનું દ્રષ્ટાંત છે કે આપણે પુરુષ છીએ એનું આપણને સભાનપણું છે, આપણે સ્ત્રી નથી તો એ પરિણતિ છે. આપણે ઉપયોગ નથી કરવો પડતો કે હું પુરુષ છું, હું ફલાણો માણસ છું, મારું નામ ફલાણો છે, એ પરિણતિ થઈ ગઈ. જન્મ બાળક એનું નામ પાડ્યું કે આ ફલાણો, એને 100 વાર 1000 વાર એ નામથી બોલાવો એને પરિણતિ થઈ જાય કે ફલાણો. પછી એને હાથ પડો એટલે એ સામું જોવે, એવા નામના 2 જણા આવે તો એ સામું જોવે, કેમ કે એની પરિણતિ થઈ ગઈ. એ પરિણતિ છે એ એક એવી દશા છે અંદરની કે જે ઉપયોગાત્મક ન હોય પણ ચાલુ જ રહીએ, એ ચાલુ જ રહીએ. એટલે કોઈ એમ કે તું ફલાણો છું, ગધેડો છું, એટલે તરત એમ કે ચૂકીને બોલો માતા મને હું માણસ છું, મૂરખ છું એમ કે ચૂકીને બોલો મને બહુ બુદ્ધિ વાળો છે પરિણતિ ચાલુ છે એમ આમાં પણ આત્મ પરિણતિ ચાલુ રહે છે. એ અનંત ગુણાત્મક હોય છે. ઉપયોગની અંદર બહારમાં ચંચળતામાં કેટલાક દૂષિત ભાવો આવે છે. બહાર જાય છે, ઉપયોગ રાગ થાય છે, દ્વેષ થાય છે, ચારિત્ર ન થાય છે, લુપ્ત થાય છે. નામ દશાની ચર્ચા એ ઉપયોગને ખેંચે, પરિણતિનું કામ ઉપયોગને ખેંચવાનું છે. એટલે વારંવાર જ્ઞાનીનો ઉપયોગ થવાનું કારણ એની પરિણતિ છે. જેમ પતંગનો દોર હાથમાં હોય તો પતંગને ખેંચી શકાય, ઉપયોગ બહાર જાય છે પતંગની જેમ આમ નામ થાય છે, દોર હાથમાં છે એમ છે. પરિણતિ છે એ દોર જેવી છે. પરિણતિના તો ઘણા દ્રષ્ટાંત છે. એક માણસનો યુવાન છોકરો મરી જાય, બાર તેરમાના દિવસે એને ગુષ્ટાન ખબર આવે, બધી વખતે એને હસાવે, તમને તો આ મિષ્ટાન બહુ ભાવે એ જ તમને બરાબર આજે મને એને આપ્યું છે કે તમે તો આ રોજ ખાતા હતા, તો જરાક હસી જાય તો અંદર ઘા પીડ્યો છે, એની પરિણતિ ચાલુ હોય છે. એ શોખ એને ગયો ચાલ્યો ગયો નથી, મિષ્ટાન ખાય છે અને જરાક હસી લે છે એટલે અંદરનો શોખ ગયો ગયો નથી, એની પરિણતિ થાય છે. એ પરિણતિ થવાનું કારણ અત્યંત રસ છે. જ્ઞાનીને સ્વાનુભવ થયો તે સ્વરૂપના અત્યંત રસ અને મહિમાને લીધે થયો છે. અને સ્વાનુભવ છૂટી જાય છે ક્ષણ માટે, મને પરિણતિ ચાલુ રહે છે. આત્મપરિણતિ એને કહે છે, એને જ્ઞાન ધારા કહે છે. એમ બેસે તો એમ કહેતા મુમુક્ષુને આત્મકલ્યાણ કરવું છે માટે એને ભક્તિ વિરક્તિ અને આ બધું જે સત્સંગ કરવો ને એ બધું એને એ ભાવનો એને પરિણતિ થઈ જવી જોઈએ. એટલે ઉદયમાં જાય તો એને હાંભરા કરે, દુકાને જાય તો એને હાંભરા કરે, અને સંસારની પરિણતિ થઈ હોય તો અહીંયા સત્સંગ કરે ત્યારે એને દુકાને હાંભરા કરે કે સંસારના પ્રસંગો હાંભરા કરે, કેમ કે એ પરિણતિ થઈ ગઈ છે. પરિણતિ ઉપયોગને ખેંચે છે એમ વાત છે. પરિણતિનો વિષય આપણે પુસ્તક જે છે સાનુભૂતિ દર્શન એની ચર્ચામાં ઘણી જગ્યાએ આવે છે. એ બહુ લેતા હતા પરિણતિનો વિષય, ધ્યાન બહુ ઓછું જતું હતું લોકોનું, પણ એ પોતે તો જે વાત કરતા હતા એ બરાબર સમજીને કરતા હતા. ટાઈમ તો થઈ ગયો છે, પૂરું કરી લઈએ. સત્પુરુષ પ્રત્યે તેવા કાળમાં જો નિશંકપણું રહ્યું હોય, ભલે ઓક્ષણાએ પણ નિશંકપણું રહ્યું હોય તો કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે. ભલે ઓક્ષણાએ પણ એક બુદ્ધિબળથી પણ નિશંકતા આવી હોય કે આ જ સત્પુરુષ છે, ભક્તિ કરવા યોગ્ય છે, તો એને સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે. એક પ્રકારે અમને પોતાને એ માટે બહુ શોચ રહેતો હતો, પણ કોઈ વ્યક્તિ માટે લખ્યું છે, પણ તેનું કલ્યાણ વિચારીને શોચ વિસ્મરણ કર્યો છે. એટલે કોઈ ઓળખાણ વગર પણ ભક્તિ કરતા હશે અને ક્યાંક વાંછા પણ રાખી હશે એટલે અમને જરાક શોચ થતો હતો, આવું એને નહોતું ન થવું જોઈએ, પણ એમનું કલ્યાણ વિચારીને શોચ વિસ્મરણ કર્યો છે. મન વચન કાયાના યોગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતા અહંભાવ મટી ગયો છે, મનવાણીને શરીર મનવાણીમાંથી અહંભાવ કેવી રીતે મીટ્યો, પોતે કેવળ જ્ઞાન સ્વરૂપે પરમાત્મા છે એવું થતા, એવો ભાવ થતા જેને વર્તમાન ઉદયમાં અહંભાવ મટી ગયો છે, એવા જે જ્ઞાની પુરુષ તે પરમ ઉપસમરૂપ તેના પરમ ઉપસમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરે, વારંવાર તેને ચિંતવી તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરો એવો ઉપદેશ કરી આ પત્ર પૂરો કર્યો. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ, મારા કાળ વિપરીત છે, હું એકલો છું, કોઈ છે નહીં કરવા જેવું, ઉદાસ ઉદાસ છે એમ કહે.
Oh, see.